Nityam dhyayam te yogina kamadam mokshadam chaiva Kshiratnam Shabdajitarvatmajam Rajachandra Maham Vande Tattvalochanadayakam Prabhu Tattvalochanadayakam. દુષ્મ કાળના દુર્ભાગી જીવો માટે કલ્પતરુ સમાન અમૃતના સાગર, પરમાત્મા સ્વરૂપ એવા પરમ કૃપાળુ દેવ શ્રીમદ રાજચંદ્રજીએ જગતના જીવોની સ્વરૂપની પ્રાપ્તિનો લક્ષ્ય કરાવવા માટે આત્માની ઓળખાણ આપી. એ ઓળખાણ માત્ર આત્મા ઓળખાવ્યો નહીં, આત્મા પ્રાપ્ત કેમ થાય એટલે આત્માના છ પદની પ્રરૂપણા કરી, પાંચ પદની નહીં. આત્મા છે, નિત્ય છે, કર્તા છે, ભોક્તા છે, તેનો મોક્ષ છે, પણ તેનો ઉપાય છે. આ મોક્ષનો ઉપાય છે આપણને અસ્વસ્થ કરી દીધા આ કાળની અંદર, જ્યાં બધો જ જગ્યાએ છેદ વિચ્છેદ છિન્ન વિચ્છિન્નતાની વાત હતી, ત્યાં આ પ્રભુએ આવીને રણકાર કર્યો કે મોક્ષ છે, એનો ઉપાય છે. એ સૂત્રની અંદર આપણને એક સાધનાનું સૂત્ર, પુરુષાર્થની દિશા, મુક્તિનો મંત્ર, કર વિચાર તો પામ. વિચાર અવિચાર શું, વિચારનું મહાત્મ્ય શું, વિચાર શેના કરવા, વિચાર શાના કરવા, વિચાર કેવી રીતે કરવો, વિચારની ઉત્પત્તિ કેમ થાય, વિચારની નિર્મળતા કેમ થાય, વિચારના અનેક પાસા, ભગવાનના વચનો આધારિત વિચાર કેમ ઉદ્ભવે, એ આપણે પરમ કૃપાળુ દેવના બોધના આધાર ઉપર વિચારણા કરી. એ વિચારણાના હવે આપણે એ વિષયની આજે વિરામ આપવાના આવે છે. સમાપ્ત નહીં થઈ શકે, વિષયની સમાપ્તિ સંભવ નથી, પણ વિષયને આજે વિરામ આપીશું. અને એ વિરામ આપવામાં જે થોડી વાત કહી શકાય એટલો પ્રયત્ન કરું છું કે એક વાર જો આ ઉપાય આવે, જીવનની અંદરનો દ્રષ્ટિકોણ આ વિચાર, તો એની ફલશ્રુતિ શું. ભગવાને આંખ 537ની અંદર એક વચન આપ્યું છે, મુમુક્ષુ જીવને એટલે વિચારવાન જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. જો પ્રભુ તારો વિચાર અમને પ્રાપ્ત થાય અને અમે તારા બોધના આશ્રયે વિચારતા થઈ જઈએ, તો ભગવાન કહે છે આ મુમુક્ષુ એટલે કે વિચારવાન જીવ. મુમુક્ષુનું કેવી ઓળખાણ આપી, મુમુક્ષુ એ જ છે જે વિચારવાન છે. કર વિચારતો પામ સાધનાના સૂત્રનો સાધક એ મુમુક્ષુ છે. પછી એને સંસારમાં હવે અજ્ઞાન સિવાય કોઈ ભય નથી. અનાદિકાળથી ચાલ્યું આવતું જીવનું અજ્ઞાન પરિણામ એ જ એને સમય સમયે અનંત કર્મનો બંધ કરાવે છે. એથી જ આ જીવે શ્રીજીને અજ્ઞાનની જે જે વ્યાખ્યા કરી છે એની એક વ્યાખ્યામાં આ જીવ અનાદિકાળથી સમયે સમયે કર્મનો વ્યવસાયી છે. આ અજ્ઞાન પરિણામ છે એટલે બંધ અનુબંધ અને અનંતાનુબંધ છે. પણ એકવાર જીવ વિચારવાન થાય, મુમુક્ષુ દશામાં આવે, જીવને આ સંસારને વિશે અજ્ઞાન સિવાય બીજો કોઈ ભય હોય નહીં. કારણ કે વિચારનું સામર્થ્ય શું છે, આંખ 449ની અંદર ભગવાને કહ્યું છે, વિચારની ઉત્પત્તિ સત્પુરુષના બોધનું યથાર્થ ગ્રહણ સિવાય ઘણું કરીને વિચારનો ઉદ્ભવ થતો નથી. ભગવાન 449માં ફરમાવે છે, જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થયે તેનો યથા યોગ્ય વિચાર થવાથી અજ્ઞાનની નિવૃત્તિ હોય છે. ભયશેનો, એક અજ્ઞાનનો, એ સિવાય કોઈ નહીં. આ અજ્ઞાનની નિવૃત્તિ સાથી થાય, જ્ઞાની પુરુષોના વચનની પ્રાપ્તિ થઈ તેનો યથા યોગ્ય વિચાર કરવાથી. વિચાર કરવાની પદ્ધતિનું સૂત્ર આપણે લીધું હતું, યથા યોગ્ય વિચાર કરવાથી, યથાર્થ રીતે ગ્રહણ કરવાના, સત્પુરુષના વચનનું ગ્રહણ, યથાર્થ ગ્રહણ, એ આપણે ગઈકાલે સૂત્ર આવી ગયું છે. પણ ફલશ્રુતિ શું એની, આ કર વિચારની ફલશ્રુતિ અમારે પામવી છે. આ ફલશ્રુતિ માંગે છે અજ્ઞાનની નિવૃત્તિ. જ્ઞાની પુરુષના બોધનું ગ્રહણ કરવાથી, જીવનો તેના ઉપર યથાર્થ વિચાર કરવાથી લાભ શું અમને. આ અનાદિકાળનું જન્મો જન્મનું જે અજ્ઞાન છે તે અજ્ઞાનની નિવૃત્તિ. આંક 493ના 6 પદના એક અમર પત્રની અંદર ભગવાન ફરમાવે છે, સમીપ મુક્તિ ગામની જીવને સહજ વિચારમાં તે 6 પદ સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે, તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. વિચારથી આ 6 પદ જે કહ્યા છે અમે તમને, આત્માનું જે ઓળખાણ આપ્યું છે એના ઉપાય સાથે જે 6 પદ છે એનો વિવેક આત્મામાં થશે. વિચારથી વિવેક થશે, વિવેક એ ધર્મનો પર્યાય છે. હિત અહિત, નિત્ય અનિત્ય, ક્ષણિક શાશ્વત, હિતકારી અહિતકારી, ઇષ્ટ અનિષ્ટ, આ ભેદ જ્ઞાન, જડ અને ચેતન, આ બધું વધતા વધતા છેલ્લે આવીને ભૂરીએ, જડ અને ચેતન, સ્વ અને પર, બહુ પછી આગળની ભાષાઓ બદલાતી જાય, શાસ્ત્રીય ભાષામાં ઉત્કૃષ્ટ પ્રણામ, પણ આ વિવેક, વિવેકનો પ્રારંભ થાય તો વિવેકની પરાકાષ્ઠા થાય. વિવેકનો પ્રારંભ થાય તો વિવેકની પરાકાષ્ઠા થાય. સમીપ મુક્તિ ગામની ગામી જીવને સહજ વિચારમાં તે છ પદ સપ્રમાણ થવા યોગ્ય છે. સપ્રમાણ ક્યારે થાય? બધા જ પદ. આત્મા કઈ અપેક્ષાએ કરતા, આત્મા કઈ અપેક્ષાએ ભરતા, આત્મા કઈ અપેક્ષાએ નિત્ય, આત્મા કઈ અપેક્ષાએ અનિત્ય. આત્મા દ્રવ્ય નિત્ય છે, પર્યાય પલટાય. બધું જ સ્યાદ વાદનું કથન સહેજે સમજાય, સિદ્ધાંતના કથન સહેજે સમજાય. એકવાર વિચારની નિર્મળતા થાય તો સિદ્ધાંતના કથન સહેજે સમજાય, અને ત્યાર પહેલાં જે કંઈ વિચાર કરવામાં આવે છે તે પ્રાય કલ્પના છે. આત્મા રૂપી કે અરૂપી, એક કે અનેક, આ બધી કલ્પના છે. જ્યાં સુધી વિચારની નિર્મળતા પ્રાપ્ત થઈ નથી ત્યાં સુધી, અને નિર્મળતા વિચારના આધારરૂપ વૈરાગ્ય અને ઉપશમ, ભોગમાં અનાસક્તિ અને કષાયમાં ખેદ, એ જ્યાં સુધી બે આધાર વિચારને આપ્યા નથી ત્યાં સુધી વિચારમાં નિર્મળતા ઉત્પન્ન થતી નથી. અને એ વિચારની આવી નિર્મળતાથી જીવમાં વિવેક થવા યોગ્ય છે. વિચારનું પરિણામ વિવેક. જીવને જડ ચેતનનો જો વિવેક થઈ જાય, સ્વ અને પરનો જો વિવેક થઈ જાય, તો પરને છોડી દે, સ્વને પકડી લેશે. પણ એને વિચાર કરે તો તો આ વિવેક થાય. ભગવાને પણ છ પદમાં કહ્યું કે જે વિચારે, આત્મસિદ્ધિમાં પણ કહ્યું, દર્શન શકે સમાય છે આ શટ સ્થાન કમાય, વિચારતા વિસ્તારથી સંશય રહે ન કાય. છૂટ ગયે સંદેહ. ક્યારે સંદેહ છૂટે છે? ભગવાને કહ્યું છે, છ પદના પત્રમાં કહ્યું છે, આત્મસિદ્ધિના શાસ્ત્રમાં કહ્યું છે કે અમારા બોધ વચનોને વિચારો, વિચારો. મારી વિચારની ક્ષમતા નહીં હોય તો મારો વિચાર થોડો પાંગડો થશે, કાંઈ વાંધો નહીં, પણ એથી કરીને વિચાર ન કરવો, આવો નિર્ણય લેવાનો. ભગવાનના વચનનો વિચાર થઈ શકે જ નહીં. પણ ભગવાને કહ્યું છે કે મારા વચનને વિચારો, વિસ્તારો, ખૂબ વિસ્તારો. અનંત જ્ઞાન છે. ભગવાન કહે છે અનંત સુધી ચાલ્યા જાઓ, કેમ કે અંત પામવો છે, અંતની પ્રાપ્તિ કરવી છે. વિચારો. હે જીવ, તું કર વિચાર તો પામ, તું વિચાર કર. સૂત્ર તો થોડા આવે, પણ વિચાર કર તું. આચાર્યોએ કેવી કેવી વિચારણા કરી છે એટલે તો શાસ્ત્રો લખાયા છે. ભગવાનની એક વચન ઉપર, ત્રિપદી ઉપર, ઉપનૈવા વિઘ્નૈવા ધ્રુવૈવા, એના આધાર ઉપર તો દ્વાદસાંગી ગણધરોએ રચી નાખી. 14 પૂર્વનો આધાર શું? વિસ્તાર, 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 અનંત વિસ્તાર. શબ્દો સમાપ્તતાને પામે, વાણી વ્યર્થતા અનુભવે ત્યાં સુધી વિચાર કર. કારણ પામવું છે. એ અસીમપણાને પામે ત્યાં સુધી જા. અસીમપણાને પામે ત્યાં સુધી. સીમાડો ભલે એનો આવી જાય, એ સીમોલ્લંઘન થશે તો જ અસીમની તને આ સાક્ષાત ઉપલબ્ધિ થશે. એટલે ભગવાને અહીંયા પણ વિચાર માટે આપણને આગ્રહ કર્યો છે કે વિચારને વિસ્તાર કરવાનો. આની ફલશ્રુતિ શું છે? જીવમાં વિવેક થાય છે, જીવમાં અજ્ઞાનની નિવૃત્તિ થાય છે. આખરે કરવું છે અજ્ઞાન જાય. ભગવાન, મારા જીવમાં અજ્ઞાન પરિણામ જે અનાદિકાળથી લાગેલું છે, જે બંધનું કારણ છે, જે બંધનું કારણ છે, રાગ દ્વેષ અજ્ઞાન એ મુખ્ય કર્મની ગ્રંથ, થાય નિવૃત્તિ જે હતી મોક્ષ પંથ તે. અજ્ઞાનની નિવૃત્તિ જેનાથી થાય તે જ મોક્ષનો પંથ. મોક્ષ પંથ ભવંત, ભવનો અંત કરવો છે ને, અબંધમાં આવવું છે ને. અજ્ઞાનની નિવૃત્તિ, તો કે જ્ઞાની પુરુષના વિચાર બોધ વચનોનો વિચાર કર, યથાર્થપણે કર. એના માટેના જે જે જ્ઞાનીઓએ આધાર બતાવ્યા છે તે આધાર સહિત કર, નિર્મળતાથી કર, સ્વચ્છંદ રહિતપણે કર. પ્રાપ્તિ શું, ફલશ્રુતિ શું? તો કે ફલશ્રુતિ તને અજ્ઞાનની નિવૃત્તિ. સ્વાધ્યાયની ફલશ્રુતિ અજ્ઞાનની નિવૃત્તિ છે. ભગવાન કહે છે કે અજ્ઞાનની નિવૃત્તિ કર. આ વિચારનું મોક્ષ માર્ગમાં પ્રભુ કોઈ સ્થાન ખરું? મોક્ષ માર્ગની સાધનામાં આ જે અનાદિ અનંત આવા જે કંઈ કર્મનો બંધ જીવને લાગ્યો છે એમાં આવું જે તમે વિચાર આત્મસિદ્ધિમાં મૂક્યો છે, કર વિચાર તો પામનું સૂત્ર આપ્યું અમને, પુરુષાર્થની દિશા આપી, મુક્તિનો મંત્ર આપ્યો, સાધનાનો સૂત્ર આપ્યું, અને આપે કહ્યું કે સાધન અને સિદ્ધ દશા બે આપી. જો સિદ્ધ દશા છે મોક્ષપદ, તો એનો વિચાર પણ આપણે સાધન દશા પણ આપણે આપી, એ બે વિચારમાં જ આવી ગઈ. વિચારમાં જ સિદ્ધ દશા, વિચારથી જ સિદ્ધ દશા. સાધન એ પણ કહ્યું આપે, સાધન પણ અમે કહ્યા છે. ઉપદેશ નોંધ 34, આંખ 34, ઉપદેશ નોંધમાં ભગવાને એક અદ્ભુત વાત એવી મૂકી, સરસ મૂકી છે. મોહનીય કર્મનું બળવાનપણું છે, છતાં પણ તેનો ક્ષય કરવો સહેલ છે. એટલે કે જેમ વેદનીય કર્મ વેદ્યા સિવાય નિષ્ફળ થતું નથી, તેમ આ કર્મને માટે નથી. મોહનીય કર્મની પ્રકૃતિરૂપ ક્રોધ, માન, માયા અને લોભ આદિ કષાય તથા નો કષાયના અનુક્રમે ક્ષમા, નમ્રતા, નિરભિમાનપણું, સરળપણું, નિર્દંભતા અને સંતોષ આદિની વિપક્ષ ભાવનાથી, એટલે માત્ર વિચાર કરવાથી ઉપર દર્શાવેલ કષાયો નિષ્ફળ કરી શકાય છે. નો કષાય પણ વિચારથી ક્ષય પમાડી શકાય છે. એટલે કે તેને સારું બીજું કંઈ કરવું પડતું નથી. કર્મ બંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને એમાં શો સંદે. વેદનીય કર્મ બાંધ્યું હોય ભોગવવું પડે. દેવ, દેવેન્દ્ર, ઇન્દ્ર, નાગેન્દ્ર, શકેન્દ્ર અને જિનેન્દ્રને ભોગવવું પડે. ભોગવ્યા વિના વેદનીય કર્મ નિવૃત્ત થતું નથી. ઈચ્છા ન હોય તો ભોગવવું પડે વેદનીય કર્મ. હા, જ્ઞાની સમાધિ રાખી શકે, પણ જ્ઞાની કે અજ્ઞાની જન સુખ દુઃખ રહિતન કોય, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોય. એ તો આર્ત્ર ધ્યાન અને રૌદ્ર ધ્યાનના પરિણામ સાથે, પણ એનું વેદનીય કર્મ એને ભોગવવું જ પડશે. એ ભોગવે જ નિવૃત્ત થાય એવું વેદનીય કર્મનું છે, એવું મોહનીય કર્મનું નથી. એનો ભંગ તો 20 કોડાકોડીનો છે, આનો 70નો છે મોહનીયનો કર્મ. અધિકમાં અધિક અને ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બંધ જીવને કરતું હોય તો મોહનીય કર્મ છે, પણ ભગવાન એના રહસ્યો આપે છે આપણને કે આ મોહનીય કર્મ તારે વેદવાની જરૂર નથી, એમાં વેદાય શું? કષાય આવ્યો મોહનીય કર્મ તો સામે જો એનો પ્રતિપક્ષ અકષાય પરિણામ કર્મ બંધ થી વિપરીત સ્વભાવ વાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધનો જો જીવ કરે તો તેથી કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે અને ક્ષય થાય છે. આ સાધન કર તું, એમાં કરવાનું શું આવ્યું? તો કે વિચાર અને ભાવના ભાવ. ત્યારે મોહનીય કર્મનો જીવને ઉદય થાય ત્યારે જો જીવ ભાવના ભાવે, એટલે કે આ વિચાર કરે, તો મોહનીય કર્મ શિથિલ થઈ જાય. કર્મનો બંધ પડવા ન દે, પડેલો બંધને તોડી નાખે, કર્મબંધને શિથિલ કરી નાખે, હળવો કરી નાખે બંધને. ભગવાન કહે છે કે મોહનીય કર્મનું બળવાનપણું છે, ઘણું બળવાન છે. જગતના ભલ ભલા યોગીઓને, ધુરંધરોને આ મોહનીય કર્મ એ પછાડ્યા પણ છે. યોગ માર્ગમાંથી પણ પાછા ઉતારી દીધા છે, નીચે લાવી દીધા છે, અનંતના પરિભ્રમણમાં ફેંકાઈ ગયા છે. આ એક મોહનીય મોહ રાજા છે. કર્મની અંદરના અનંતા કર્મની વિચિત્ર પ્રકારની એની પ્રકૃતિથી પ્રવર્તે છે, એમાં મોહનીય એનો રાજા છે. આ મોહ રાજાને વશ કરવા માટે એનું બળવાનપણું ઘણું છે, કેમ કે એના સુભટો ઘણા, એના સાથીઓ ઘણા. એના કસાય નો કસાય અને એના પરિણામ એમાં અનંતાનુબંધી એક એના ચાર સુભટ એવા જેવો જોરદાર છે કે જીવને મિથ્યાત્વમાંથી બહાર નીકળવા દેતા નથી, ચારે તરફ ચોકી કરીને બેઠા છે. અને બીજા નો કસાય પાછા ચારે બાજુ લાઈન લગાવીને બેઠા છે. બીજું એના ગઢ છે જુદા જુદા. આવું બળવાનપણું છે ભગવાન કહે છે, પણ તેનો ક્ષય કરવો સહેલો છે. એનો ક્ષય કરવો સહેલો છે. વેદનીય કર્મ તો વેદવવું પડે, હજાર વર્ષ સુધી વેદવવું પડે, 10,000 વર્ષ સુધી ભેગવું હોય. એક વેદનીય કર્મ બાંધ્યું હોય અને નરકની અંદર જાય અને વેદાય તો એનું જગન્ય આયુષ્ય પણ ભગવાન કહે છે કે 10,000 વર્ષ સુધી જાય. જેમ ભોગ ભોગવવાની અંદર પણ 10,000 વર્ષનું દેવલોકનું આયુષ્ય, અહીંયા પણ આયુષ્ય ઘણા મળે. આટલા આટલા આયુષ્ય પ્રાપ્ત થાય છે એને માટે, વેદનીય ભોગવવા માટે. આવું આયુષ્ય શું કામનું? લાંબુ આયુષ્ય આપણે બધા ઈચ્છીએ, પણ જો વેદનીય ભોગવવા માટેનું જ આયુષ્ય હોય તો આપણે પણ થોડું વેદનીય થાય તો હે ભગવાન, હવે તો દોરી ખેંચી લે, તું ખાટલામાં પડીએ, કાંઈ થાય નહીં. અને વેદનાનું પ્રાબલ્ય થાય, વેદનીય કર્મ જોર કરે, એક કઈ ઉપાય સુશ્રુષા સેવાની કારી ફાવે નહીં તો અંદરથી ભાવ શું નીકળે? જીવવાનો ભાવ નીકળે. હે ભગવાન, હવે તો દોરી ખેંચી લે, આયુષ્યનો બંધ પૂરો થાય. આ લાંબા આયુષ્ય પણ નકામા છે. આ ગડપણની અંદર પરવસતા આવે, જરા અવસ્થાના દુઃખ, વૃદ્ધા અવસ્થાના દુઃખ, કાંઈ રોગ ન હોય તો એની શરીર પોતાનું જ દુઃખ, પગનું દુઃખ, એક એક અંગ ઉપાંગ પીડાકારી થાય, કેમ કે સાથ નથી આપતા ચાલવામાં નહીં, શરીરની નિત્ય ક્રિયા કરવામાં નહીં, દેહના ધર્મ નિભાવવામાં નહીં, ખાવાની ઈચ્છા થાય ખાવાનું પચે નહીં, કાંઈ થાય નહીં, પાણી પીવાની ઈચ્છા થાય ગ્લાસ હાથમાં રહીએ નહીં. અને જરા અવસ્થાના દુઃખ ભગવાને કીધા છે, કેવા કીધા છે? એટલે જન્મ અને મૃત્યુમાં એક જરા મૂકી દીધું, જન્મ જરા અને મૃત્યુ, કે આ જન્મનું જો આયુષ્ય મૃત્યુ સુધીનો જો કાળ લંબાઈ ગયો તો એક એવું દુઃખ છે એની અંદર, એ વૃદ્ધાવસ્થાનું દુઃખ છે. ઇન્દ્રિયો શિથિલ થઈ જાય, આંખોના તેજ હણાય, કાનની શક્તિ ચાલી જાય, દાંત રવાના થઈ જાય, રજા લઈ લઈએ, અરે પાંચે ઇન્દ્રિયો કામ ન કરે, શરીર બધું જ હોય એમાં કાંઈ નથિંગ, નો ડિફેક્ટ. ડોક્ટરો એમ કે બીજું કંઈ ડિફેક્ટ નથી, પણ ઇટ ઇઝ એજ કાઉન્ટ્સ એમ જ્યારે કહે, અને એ નિરૂપાય છે ભાઈ, હવે આમાં બીજું કાંઈ નથી, ઇટ ઇઝ એજ. અવસ્થાનો આ દુઃખ છે, અવસ્થાના દુઃખને તો નિભાવે જ છૂટકો, અવસ્થાના દુઃખને તો ભોગવે જ છૂટકો. અવસ્થાના દુઃખ આવ્યું છે ત્યાં સુધી જાય નહીં અને ઉપચાર એનો થાય નહીં. અવસ્થાના દુઃખનો કોઈ ઉપચાર નથી, રોગ હોય તો ઉપચાર છે, પણ અવસ્થાની જે ઉપાધિઓ છે એનો કોઈ ઉપચાર નથી. ભગવાન કહે છે, આ વેદનીય જો તને લાગુ પડી જાય તો ભોગવા સિવાય જાય નહીં, એવું પાછું મોહનીયનું નથી. આ વિચાર માર્ગ સાધન કેવી રીતે છે? મોક્ષ માર્ગમાં આ વિચાર માર્ગ, આ તો યોગ છે, ભગવાનના બોધનો આ યોગ છે, વિચાર યોગ, જેમાં સાધન દશા અને સિદ્ધ દશા બંનેની સાધના થાય, બંનેની ઉપલબ્ધિ થાય એવા યોગમાં. કારણ કે મોહનની પ્રકૃતિ રૂપ આ જે કાંઈ કસાય નો કસાય છે એને એના વિપક્ષ ભાવના જીવ કરે, એ ભાવના વિચારથી થાય, વિચારથી વેદાય નહીં, વેદનીય વિચારથી વેદાય નહીં, પણ વિચારથી મોહનીય તોડી શકાય છે. એની પ્રતિપક્ષ ભાવનાને પકડી લ્યો, ક્રોધ સામે ક્ષમાને પકડી લ્યો, લોભ સામે સંતોષને પકડી લઈએ, માન સામે સરળતાને, માન સામે નમ્રતાને પકડી લઈએ, માયા સામે સરળતાને પકડી લઈએ. 16 કસાય પકડાઈ ગયા અનંતનું મંદિર, એના જે 4 સંજીવન પ્રત્યાખ્યાની અપ્રત્યાખ્યાની 16 પકડાઈ ગયા. અને મુખ્ય સુભટ હાથમાં આવે એટલે ચોકીદાર ભાગી જાય. મુખ્ય માણા પકડાય છે. એક વિષયને જીતતા જીત્યો સૌ સંસાર, નૃપતિ જીતતા જીતીએ દળપુરને અધિકાર. ભગવાન કહે છે કે આ બધું તો તું જો, ઓલો ન કસાય એની અંદર પણ એક વેદ કસાય લીધો, બાકીના બધા ભાઈ ગયા. રાજાને પૈકડો, સૈન્ય પૂંઠ દઈને ભાગી જવાનું છે, એક કઈ ઉભા નહીં રહે. કર વિચાર તો પામની અંદર આ ભગવાનના બોધના સૂત્રની આ તાકાત, એનું સામર્થ્ય જીવને આજ એક સાધનાનું સૂત્ર છે, બોધનો યોગ છે, એને પકડવા પ્રયત્ન કરીએ આપણે. આ મંત્રની વિધિ છે, આ મોક્ષના તત્વની નિરૂપણા ભગવાને કરી હોત તો વાત કે મોક્ષ આમ છે. અને આ તત્વની દ્રષ્ટિએ મોક્ષ કહેનારા તો આ જગતમાં ઘણા આવી ગયા, પણ મોક્ષનો માર્ગ બતાવનાર કોઈ ન મળ્યા. તત્વની દ્રષ્ટિએ જીવ કીધું, અજીવ કીધું, મોક્ષ કીધો અમને, અને આત્માનું સ્વરૂપ ત્રિકાળી કેવું છે એ કીધું. પણ પ્રભુ પ્રાપ્ત કેમ થાય? અમને રસ પ્રાપ્તિમાં છે, સમસ્યા સાંભળી સાંભળીને અમે થાકી ગયા, ઉકેલ છે? આ ભગવાને કીધું કે હા ઉકેલ છે, તારી પાસે જ છે, અમે તને આપી દઈએ છીએ. કર વિચાર તો પામ. આ વિચારનો મોક્ષ માર્ગની સાધનામાં આ સૂત્રનું કોઈ મહત્વ છે? આનું કોઈ સ્થાન છે? આપણી વિચારણા આજે એના ઉપર ચાલે છે કે કર વિચાર તો પામ, એનું મોક્ષ માર્ગની સાધનામાં એનું સ્થાન શું? ભગવાન કહે છે કે મોહની એનું બળવત્તરપણું છે બધા કર્મોની અંદર, કર્મો અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહનીય. બધા કર્મોનું તું મૂળ પકડી લે, બધા જ કર્મોનું બુજ બીજભૂત એવું કર્મ તે મોહનીય કર્મ. એ મોહનીય કર્મનો નાશ કરવા માટે આ વિચાર મોટું સાધન છે. વિચાર કરવાથી, વિચાર કેવા કરવા? જે જે કર્મનું સ્વરૂપ જે છે, કેવું સ્વરૂપ? તો ક્રોધ માન માયા લોભાદી કસાય અને નો કસાય, એ મોહનીય કર્મની પ્રકૃતિઓ છે. આ મોહનીય બળવત્તર છે પણ આનાથી છે, આ એની પ્રકૃતિ એવી છે. બસ પ્રકૃતિ પકડી લે અને પછી એ પ્રકૃતિનો વિપક્ષ ભાવ પકડી લેવાનો, એ વિપક્ષ ભાવની ભાવના ભાવવાની, એવી અનુપ્રેક્ષા કરવાની. એટલે કહે છે કે એનાથી તે વિચારથી ક્ષય પમાડી શકાય છે. વ્યાખ્યાન સાર ભાગ બીજો, એનો બોલ 13મો, એની અંદરનો ક્રમાંક 20મો. મોહનીય કર્મ મનથી જીતાય, પણ વેદનીય કર્મ મનથી જીતાય નહીં. મોહનીય કર્મ મનથી જીતાય, પણ વેદનીય કર્મ મનથી જીતાય નહીં. તીર્થંકર આદિને પણ વેદવું પડે. ભગવાન તીર્થંકર પદની પ્રાપ્તિ પછી પણ તેજો લેસ્યાનો ઉપસર્ગ ભગવાન ઉપર ગોસાળાએ કર્યો, અને એનું જે કંઈ કર્મનું જે કંઈ પરિણામ હશે વેદનીયનું, અસાતાની થોડી પણ એક આશ્ચર્ય છે, પણ એ અસાતા વેદનીય પણ ભગવાનને વેદવામાં આવી. અહીંયા કહે છે કેવી રીતે, એને બીજા જેવું વસમું પણ લાગે, પરંતુ તેમાં એટલે કે એના વેદનમાં તેમના ઉપયોગની સ્થિરતા હોઈને નેજરા થાય છે, અને બીજાને એટલે કે અજ્ઞાનીને બંધ પડે છે. તે સમયે ભગવાનની કથામાં પેલી રેવતી નામનું ભગવાન સિંહ અણગાર ભગવાનને કહે છે કે આ આપની આ સ્થિતિ, અને જાઓ બીજોરા પાક રેવતી નામની સાવિકાએ તૈયાર કર્યો છે, એક પોતા માટે છે અને બીજો ભગવાન માટે છે, નિમિત્તનો લાવતા નહીં, એના માટે તૈયાર કરેલો પાક લાવજો. કે છે રેવતીનો તો ઉદ્ધાર થઈ ગયો, ભગવાને એનું ઔષધ દાન ગ્રહણ કર્યું, આહારની અંદર રહેલું ઔષધ. આમ તો જ્ઞાનીઓને એવો જ આહાર દેવાય, સંયમ અને આહાર દાનની મહત્તા આમાં જ છે કે એના આહાર દાનની અંદર આહારની સાથે ઔષધનું સંમિશ્રણ, એને જ સુસ્તો આહાર કહેવાય. જ્ઞાનીઓ માંદા પડે એવું ન વરાવાય, જરા વિવેક રાખીએ.
એમના વિગય ને એમની આ થાય ક્યાંય એનાથી, એને સંયમ ધર્મમાં સ્થિર કરવા માટે એને આ ગોચરીને આહારનો છે. ને આપણને શ્રાવક ધર્મને એ કહ્યું છે, એટલે એને ગોચરીના દોષ બતાવ્યા છે અને આપણને આહાર દાનના ધર્મ બતાવ્યા છે ભગવાને. જો એને એના દોષ જોવા જોઈએ તો આપણે આપણા ધર્મ જોવા જોઈએ કે નહીં, કે વૈરાગીને કેવું ભોરાવાય, આહાર કેવો હોવો જોઈએ, સંયમીનો આહાર કેવો હોવો જોઈએ. પણ બીજી વાત છે, અહીંયા ભગવાન તીર્થંકર આદિને પણ વેદવું પડે, બીજાના જેવું પણ એને વેદન થાય, પણ ત્યારે ઉપયોગની સ્થિરતા કેટલી છે? તો કે ઉપયોગની સ્થિરતા વેદનીય તો દેહ સાથે પરમાણુની અંદરનો ફેરફાર છે, આમને તીર્થંકરને તો એની ચેતનામાં એની તન્મયપણું છે. એટલે ભગવાનની સમાધિની સ્થિરતા ત્યાં મન વચન કાયાની અંદર પણ સ્વરૂપની સ્થિરતા છે, એટલે એની નિર્જરા થાય છે, એ વેદનીયની નિર્જરા થાય છે. અને બીજો એ વેદનીય ભોગવતો ભોગવતો પાછો નવો બંધ પાડે છે, અજ્ઞાનની કારણે વેદનીય ભોગવતા ભોગવતા વેદનીયની તો નિવૃત્તિ થાય છે, કેમ કે ભોગવાથી નિવૃત્ત થાય, પણ બીજા બંધ પાડે છે ને આમ સંસાર એનો ચાલ્યા જ કરે છે, ભવ પરંપરા ચાલુ જ રહે છે. તો એને તોડવા માટે અહીંયા કહે છે કે એ તોડવું હોય તો પણ મોહનીય કર્મ એને મનથી જીતી શકાય, એને વિચારથી જીતી શકાય, એને ભાવથી જીતી શકાય, એની પ્રકૃતિઓને, મોહનીય કર્મ એટલે એની પ્રકૃતિઓને આ રીતે જીતી શકાય. પુરુષાર્થમાં આ વિચારના પુરુષાર્થથી છઠ્ઠા પદની અંદર જે કહ્યું કે જો કદી કર્મબંધ માત્ર થયા કરે તો કોઈ જીવની ત્યારે આ અકષાયાદી પરિણામે જીવ જો પ્રવર્તન કરે તો એનું પણ પરિણામ છે, જો કષાયનું પરિણામ છે તો અકષાયનું પણ પરિણામ છે. આ અકષાયપણું જીવને પ્રાપ્ત સેનાથી થાય? આ અકષાયપણું એટલે મોહનીય કર્મની ઉપશાંતતા, કષાયની ઉપશાંતતા. આ અકષાયપણું જીવમાં ક્યાંથી આવે? પાંચમા પદમાં નિવૃત્તિના માર્ગમાં ભગવાને કહ્યું છે કે નિવૃત્તિ ક્યારે થાય? તો અકષાય પરિણામે જીવ આ અકષાયાદી પરિણામે જીવ જો પ્રવર્તન કરે તો એનું પણ પરિણામ છે, જો કષાયનું પરિણામ છે તો અકષાયનું પણ પરિણામ છે. આ અકષાયપણું જીવને પ્રાપ્ત સેનાથી થાય? આ અકષાયપણું એટલે મોહનીય કર્મની ઉપશાંતતા, કષાયની ઉપશાંતતા. આ અકષાયપણું જીવમાં ક્યાંથી આવે? પાંચમા પદમાં નિવૃત્તિના માર્ગમાં ભગવાને કહ્યું છે કે નિવૃત્તિ ક્યારે થાય? તો અકષાય પરિણામે જીવ પ્રવૃત્તિ કરે તો એની નિવૃત્તિ થાય, એટલે કે મોક્ષ થાય. અકષાય પરિણામ, બાકી તો કષાય પરિણામ હશે તો શુભ હશે કે અશુભ, એ શુભાશુભના બંધ, શુભ અને અશુભ એની પરંપરા તો ચાલુ રહેશે. તે શુભાશુભ છેદતા ઉપજે મોક્ષ સ્વભાવ. આ જે સ્વભાવ ઉપજાવવાનું શું કારણ? તો કે અકષાયાદી ભાવની સ્થિતિમાં જીવનું આવી જવું. તે અકષાયાદી સ્થિતિ કેવી રીતે થાય? તો મોહનીય કર્મની એક પણ પ્રવૃત્તિ પ્રકૃતિ છે તે પ્રકૃતિ કામ ન કરે, તેથી વિપરીત પ્રકારનો ભાવ કામ કરે, જેથી એ પ્રકૃતિ પરાસ્તપણાને પામે. તો તે એ ભગવાન કહે છે કે સત્પુરુષના વચનો, બોધ, એને બતાવેલા એ સાધનો, એ બોધને માટે, વચનના ગ્રહણ માટે વૈરાગ્ય અને ઉપશમ, આમાં આ બધી જ પ્રકૃતિઓને ક્ષીણ કરવા માટેનો અદ્ભુત માર્ગ ભગવાને અહીંયા કહ્યો છે. આ વિચારના સૂત્રની અંદર આ વિચારને જો આપણે નવે નવ સ્વાધ્યાયને તંતુમાં પકડી લઈએ, પછી વિચારી આપણા માટે માત્ર ત્રણ અક્ષરનો શબ્દ નહીં બને, પણ વિચાર એક અદ્ભુત સાધના પરમ કૃપાળુ દેવે આ આત્મસિદ્ધિમાં આપેલી, આપણને આ એક મંત્ર રૂપે લાગશે અને એની વિધિના બધા જ પાસા આપણા ધ્યાનમાં આવતા જશે. તે વિધિ અનુસાર વિચાર કરવાથી જીવને મોહનીય કર્મ ક્ષીણપણાને પામશે, ઉપશમપણાને પામશે, ક્રમે ક્રમે જીવ અકષાયી ભાવને પામશે, અજ્ઞાનની નિવૃત્તિ થશે, અને પછી બાકીના કર્મ ઉદયમાં આવે તોય ભલે અને ન આવે તોય ભલે. પછી ઘાતી કર્મ ગયા, એટલે મોહનીય. અને એમાં પણ બહુ સરસ છે, ચાર ઘાતી કર્મ છે, જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય. એક મોહનીય જાતા બાકીના ત્રણને જાતા કેટલી વાર થાય કે અંતર મુહૂર્તમાં બાકીના ઘાતી કર્મોના બંધ બધા તૂટી જાય. મોહનીય કર્મનો નાશ થતા કેવળ જ્ઞાનની ઉત્પત્તિ મોહનીયના ક્ષયથી થાય છે. જ્ઞાનાવરણીયના ક્ષયથી તો એ ઉપચારથી કહેવાય છે, એની પહેલી ભૂમિકા મોહનીયના ક્ષયથી થાય છે. આ બધા જ જિનેશ્વરનો માર્ગ, જે જૈન જિનેન્દ્ર જેને ઇન્દ્રિયોને જીતી છે, શત્રુઓને જેને અરિહંત, આ અરિહંત જીન આ બધા મોહનીયનો નાશ કર્યો છે. કારણ કે મોહનીયોનો નાશ થતા અજ્ઞાનની નિવૃત્તિ, એટલે આ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય, આ જબરજસ્ત બધા જ કર્મો અંતર મુહૂર્તમાં બધા સમાપ્ત થઈ જાય. કોટી કેમ ન હોય, અનંત કોટી કેમ ન હોય. અને આ એક કર્મ જતા ચાર ગયા, અને આ ચાર જતા બાકીના ચારની દશા શું? નામ, ગોત્ર, આયુષ્ય અને વેદનીય બધા ઉભા છે, પણ એની દશા કેવી? બડી સિંદરી વત આકૃતિ માત્ર, બળેલી સિંદરી જેવા છે, એની કોઈ તાકાત નથી, એને પકડી પણ નહીં શકાય. એ બીજાને બાંધવાની તો વાત પછી છે, એને પોતાનો આકાર માત્ર રાખ્યો છે, એ આકારને સ્પર્શ પણ નહીં કરી શકાય. રાખ જેવો બળેલી સિંદરી, સિંદરીને રાખનો આકાર એનો છે સિંદરી જેવો, પણ રાખ છે, કોઈ સામર્થ્ય નથી, શક્તિહીન થઈ ગઈ, સામર્થ્યહીન. ઘાતી કર્મો શેષ થઈ ગયા, કોઈ અસર વિનાના પાંગળા. આવા ઘાતી કર્મો ભલે રે આયુષ્ય સુધી, કેમ કે આયુષ્યનો બંધ જે છે એ પૂરો કરવાનો, ત્યાં સુધી આ બધાનું ગણિત મેળ થાય. અને ક્યારેક એનું ગણિત તૂટે તો પણ ભગવાન એમાં સમુદ્ઘાત મૂક્યો છે, કે જેથી કરીને એ બધા કર્મોને આત્માના પ્રદેશો બહાર નીકળી, શરીરની બહાર, અને જે કર્મ અહીંયા આવવાનું રહી ગયું હોય એને ચેલેન્જ કરીને કહે છે કે વિશ્વની અંદર રહેલા કોઈ પણ પરમાણુ અમારી સાથેનો તમારો જો યોગ બાકી હોય તો તમે આવી જાઓ. પણ આ વિતરાગ દર્શનની બધી વાતો રહસ્યભૂત છે, એટલે એ કંઈ આમ સાદી આપણી સમજમાં ના આવે. આ સમુદ્ઘાત, આ શૈલેષીકરણ, યોગ છતાં અયોગી થવું, આ બધી વાત તો ઘણી માર્ગ છે. પણ આપણે અત્યારે તો કર વિચાર તો પામ, આપણે જે ભૂમિકામાં બધા છીએ, આપણે આપણી ભૂમિકાથી વિચાર કરશું તો મજા આવશે. ભગવાને કીધું કે પેલામાંથી ખસતો નથી અને ચોથામાં આવતો નથી, ને વાત સિદ્ધ પદના ઉપદેશની કરે છે. એ કહે છે ચોથામાં પેલામાંથી ખસે એને ચોથાનું થોડુંક ભાન થાય, ચોથામાં આવ્યા પછી સાતમાની સ્થિતિનો કંઈક પાર પામી શકે, સાતમાએ આવેલો તેરમું ને ચૌદમું શું છે તે સમજી શકે. પ્રભુ આપણે વાત તો અત્યારે પહેલામાંથી ખસવાની છે, આપણે અત્યારે વાત આપણી પહેલામાંથી ખસવાની છે. અને મિથ્યાત્વથી મિથ્યાત્વ મોડું પડે છે, ભલે અમારી વાતમાં મિથ્યાત્વ હોય, આ બધા મંદ કસાય મિથ્યાત્વ છે, વ્યવહાર મિથ્યાત્વ છે, કાંઈ વાંધો નહીં. પણ અમને ભગવાને અમને સૂત્ર આપી દીધું કે મિથ્યાત્વથી મિથ્યાત્વ મોડું પડે છે. આ અમારું મિથ્યાત્વ સાત્વિક છે, અને તમારું મિથ્યાત્વ ગાઢ નિબેડ છે, મરી જશો. એ મિથ્યાત્વને કાઢવા માટે થઈને પણ સાત્વિક ભગવાનનો બોધ જોશે. આ કદાચ અમારી વિચારનું સાધનને તમે કહેતા હશો, નિશ્ચય નહીંની ભાષા જે વાપરવી વાપરો. ભાઈ મારે તો, ભાઈ તું ગમે તે ધર્મમાં માનતો હો તેનો મને પક્ષપાત નથી, પણ જે રાહથી સંસાર મળનો નાશ થાય તે રાહ અને તે સદાચારને તું સેવજે. એ સદાચાર છે એમ વ્યવહાર કરીને એનો લોભ કરીશમાં, નહીં તો જ્ઞાન દશા પામે નહીં અને સાધન દશાને કાંઈ પામોય તેનો સંગ જે તે બુડે ભવ માય. તે બુડે કોણ બુડે? એ ઓલો નહીં, એનો સંગ એનો ભાઈ બંધે મરે. ભગવાને એમ ન કીધું કે ઓલો જ્ઞાન દશા પામે નહીં, સાધન દશાને કાંઈ કોણ? જેને લોપે સદવ્યવહાર અને સાધન રહિત થયો છે એનું ભગવાને કાંઈ ન કીધું. સાધન રહિત થઈ ગયો, નિશ્ચય નહીં મોઢેથી બોલવા માંડી ગયો અને સાધનનો લોપ કર્યો, એટલે ભગવાને કીધું કે આ સાધન દશા એને છોડી દીધી, સાધન રહિત થઈ ગયો. આ સાધન રહિત થનાર જીવની દશા સમજાવતા સમજાવતા આ કરુણા નિધાન કહે છે કે એ જ્ઞાન દશા પામે નહીં, એને હવે જ્ઞાન દશા કોઈ કાળે પામવાની નથી, પામી શકે એવી શક્યતા નથી. અને સાધન દશા ના કઈ, એની પાસે સાધન દશા તો છે જ નહીં, કેમ કે એને તો વ્યવહાર માનીને બધું જ વોસરાવી દીધું છે. જ્ઞાનીની અનંત આજ્ઞાઓને વસેરાવી નાખી દે છે કે એક કઈ કામની નથી, આ બધા વ્યવહાર છે, કોલાહલ છે. શબ્દો ગોતી કાઢ્યો છે ને કઈ અંદરનો કોલાહલ મેટ્યો નથી ત્યાં સુધી, આના બહારના કોલાહલને ક્યાં ભેળગો છો તું? એટલે ભગવાને પછી બીજી લીટી મૂકી દીધી કે પામે તેનો સંગ જે તે બુડે ભવ માય. આની પડખે જો ચેડો કોઈ ભૂલે ચૂકે, આની અડધી ચાય નો પીવાયો, આપણે કઈ આ ઘરે જઈશ ના ભાઈ, એની ચા પીવો મેં તું મરી રહીશ, કારણ કે એનાથી 10 ગણું તારું વસૂલી લેશે, અધિ અહિત તારું કરી નાખશે. કેમ કે એની ગણતરી બારી કોઈ દી તને નાસ્તો કરાવે નહીં. અને આજે જો એના ઘરનું તને નોતરું આવ્યું હોય, વિચાર કરજો, જવું હોય તો જાજે, એનું નોતરું ભારે પડશે. એના ઘરેથી આવેલું પેંડાનું પેકેટ તને 10,000માં ઉડાવી દેશે ને કે 1,00,000માં ઉડાવી દેશે. ધ્યાન રાખજે તું. પામે તેનો સંગ જે તે બુડે ભવ માહી. આપણે પણ એ બધી વિચાર નથી, ભગવાન અમે તો તમારી આત્મસિદ્ધિ, તમે અમને અમારી ભૂમિકા સમજીને આપી છે. અમે ક્યાં એવો વિચાર કરે કે ભગવાન તમે અમને નથી ઓળખતા, નાખે છે, હું તો મુમુક્ષુ છું. વિચારવા આત્માર્થીને ભાખ્યો અત્ર અગોપ્ય. આત્માર્થી જીવો માટે મેં આપ્યો છે, અને આત્માર્થી માટે પ્રભુએ કહ્યું કે કશાયની ઉપશાંતતા માત્ર મોક્ષ અભિલાષ, ભવે ખેદ પ્રાણી દયા ત્યાં આત્માર્થ નિવાસ. અમે આત્માર્થી કેમ બનવું એ પણ તમે અમને કહ્યું. આત્માર્થી જીવો માટે આત્મસિદ્ધિ આપી, અને આત્માર્થી અમારે કેમ બનવું એ પણ પ્રભુ આપે અમને કહ્યું. ક્યાં વાત છે! દશાન એવી જ્યાં સુધી જીવલ હે નહીં જો મોક્ષ માર્ગ પામી નહીં મટેન અંતર રો. ભગવાન કહે છે અમે તમને અદ્ભુત આત્માર્થ આપીએ છીએ, મોક્ષનો માર્ગ આપવો છે. આ દશામાં આવી જજો પાછા, માર્ગને ઝીલી શકાય, આપેલી સાધના કરી શકાય. જે સાધન આપ્યું છે તે સાધનામાં પરિવર્તિત થવું જોઈએ, જેથી કરીને સાધ્યની સિદ્ધિ થાય. સાધન સાધન જ રહીએ, સાધન ક્યારે સાધના ન બને તો તે સાધનમાં જે અપેક્ષિત સિદ્ધિ છે એ ક્યારે સિદ્ધ નહીં થાય. માટે ભગવાને કહ્યું કે આવી દશા આવી જાય, આવે જ્યાં એવી દશા સદગુરુ બોધ સુહાય, જે બોધે સુવિચારણા ત્યાં પ્રગટે સુવિચાર સુખદાય. ભગવાને પણ ત્યાં વિચારણા નહીં, વિચારને વિચારણામાં મૂકી દીધી. જેવી જીવની યોગ્યતા આવી આત્મસિદ્ધિમાં, આ વિચાર શબ્દની ભગવાને 10 ગાથાઓમાં વિચાર શબ્દ મૂક્યો. પેલો વિચારવા આત્માર્થીને, બીજી જ ગાથામાં કહ્યું અમે આ મોક્ષ માર્ગ આત્માર્થીને વિચારવા કહીએ છીએ, કારણ કે અજ્ઞાનની નિવૃત્તિ કરવી છે, મોહનીયનો નાશ કરવો છે, એના વેદનીય ભોગવવાના હશે એટલે ભોગવાશે, આયુષ્ય હશે એટલું રહેશે, એનું નામ કર્મ જે છે એ તો છે જ. હવે એમાંથી એ જે શાંતિભાઈ છે તો શાંતિભાઈ જ રહેશે, અને કાંતિભાઈ હશે તો કાંતિભાઈ રહે. ભગવાને આ કોઈ વિકલ્પ નથી કર્યો આપણા નામ કર્મનો, આપણા ગોત્ર કર્મનો, આપણા વેદનીય કર્મનો. હે ભગવાન મને ઘણા દુઃખ છે તો ટાળજે. ભગવાન કે મેં વિચાર જ નથી કર્યો, મેં તારા અઘાતી કર્મનો વિચાર કર્યો નથી, કારણ કે મારી પાસે પણ ટાઈમ થોડો છે અને તારી પાસે થોડો છે, અને કાળ કારમો છે, દુષમ છે. માટે આ બધી વાત કરીશ, માં હું તને એક જ કર્મ ઉપર, મુખ્ય મોહની ઉપર જ વાત મૂકી છે, બાકીના કર્મોમાં તમારી આત્મસિદ્ધિમાં કઈ આવતું નથી. ના નહીં આવે, કઈ નહીં, અમારી આત્મસિદ્ધિમાં એક જ કીધું છે કે તેમાં મુખ્ય મોહની હણાય તે કહું. મારે તો મોહની તારું હણી નાખવું છે, કારણ કે ભગવાન કહે છે એક મોહનીયને હણતા આ તારું બધો આખો સંસાર હણી નાખવું છે. પછી ભાઈ એમાં નામ ક્યાં રહેશે? પછી ગોત્ર ક્યાં આવ્યું? પછી વેદનીય ક્યાં આવ્યું? વાત જ પૂરી થઈ ગઈ. દેહ છે તો બધું, દેહને અનુલક્ષીને આ બધું છે. અમે તને મર્મ આપીએ છીએ,
छूटे देहाद्यास तो नहीं करता तू कर, नहीं भोगता तू तेहनो एज धर्म नो मर्म। धर्म नो मर्म आपू छू भाई। आत्माना पांच पद कीधा प्रभुए, इमा बे पद कीधा अपेक्षाए आ जीव कर्मनो करता होवाने कारणे अनंत काल सुधी कर्मन अकर्मनो भोगता रहेशे, कारण के करता अनादिथी छे माटे भोगता अनंत सुधी रहेवानो। अनादिथी कर्मनो करतापणू होवाने कारणे एने अनंत सुधी कर्मनो भोगतापणू रहेवानो, आ हिसाब छे। आ कर्मनो करतापणू ने भोगतापणू કર્મની અપેક્ષાએ, કર્મનું કરતાપણું ને ભોગતાપણું બંને મિટાવી દીધા, કે તારું કર્મનું કરતાપણું અને તારું કર્મનું ભોગતાપણું બે સમાપ્ત કર્યા। આ બે પદને ભગવાને એવા ખેંચી લીધા આ પાંચ પદની ઉપાયની વાતમાંથી, તો વાંય રહ્યા ત્રણ પદ, હોવાપણું, નિત્યપણું અને એનું સિદ્ધપણું, બે કાઢી નાખ્યા કર્મનું કરતા ને ભોગતા। પણ શિષ્ય સમજી ગયો હતો, એટલે શિષ્યએ કીધું કે મને હવે સમજાણું કે કરતા ભોગતા
અથવા નિજ પરિણામ જે શુદ્ધ ચેતનારૂપ કરતા ભોગતા તેહનો નિર્વિકલ્પ સ્વરૂપ। હું કરતા ભોગતા રહ્યો એ પદ મારું રહ્યું, સ્વરૂપનો કરતા સ્વરૂપનો ભોગતા, અનાદિ અનંત અવ્યાભાત નિર્વિકલ્પ, કેવી અદ્ભુત વાત! પાંચ પદની સંકલના, પાંચે પાંચ રહ્યા, પણ અત્યાર સુધીના જે બે પદ હતા કે જે બે પદને કારણે સંસારનો સંસાર ચાલુ હતો, જીવનો દેહરૂપી જીવ દેહનું સ્વરૂપ ધારણ કરીને આ જીવ અનંત સંસારને લોક 14 રાજલોક એની ચાર ગતિ અને 84 લાખ યોની અને એના 24 દંડકના પ્રકારની અંદર આ એની પનિશમેન્ટ લેવા માટે ચારે બાજુ જતો હતો। આ બધા દંડક પનિશમેન્ટ છે ગતિના બધા। માત્ર એટલું જ કે બે પદ હતા એ કર્મનો કરતા ભોગતા થઈ ગયો, ભગવાન એને સ્વરૂપનો કરતા ભોગતા બનાવી દીધો, તારા પરિણામમાં આવી જા। અને પરિણામ અજ્ઞાન પરિણામ દૂર થતા, અજ્ઞાનની નિવૃત્તિ થતા, જ્ઞાન થતા સ્વના પરિણામમાં આવી જા। હવે તું કરતા ભોગતા સ્વરૂપના સ્વરૂપનો કરતા ભોગતા થઈ ગયો, અવ્યાબાધ અનંત, હવે તને આમાં કોઈ સિદ્ધ પદની અંદર એનું ભોગતાપણું કેટલું, આખો માર્ગ કેવો, આખું વિતરાગ વિજ્ઞાન। પણ અમે તને કેવું છે તો એક જ, અને એ વિચારથી જ તને વિચાર ઉભો કરવો છે, કારણ કે તે બોધે સદગુરુના બોધથી તને વિચારણા ઉત્પન્ન થાય। વિચારણાનું મહાત્મ્ય મોક્ષ માર્ગમાં શું છે, આપણે શું કે વિચારણાનું કોઈ સ્થાન ખરું? આ કર વિચાર તો પામ કીધું એ સૂત્રનું, મોક્ષ માર્ગની સાધનામાં સ્થાન શું?
જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન, જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્વાણ।
આ તું કર વિચાર એટલે આ વિચારણા થઈ, અને જ્ઞાનીના બોધના આશ્રય એટલે સુવિચારણા થઈ, ડાપણથી નહીં, સ્વચ્છંદથી નહીં, કલ્પનાથી નહીં, જલ્પનાથી નહીં, તરંગથી નહીં, માન્યતાથી નહીં, પરંપરાનુગત નહીં, ઓઘ સંજ્ઞાએ નહીં, અને એક નકાર એના છે, આપણને નકારમાં રસ નથી, આપણે સુશબ્દને પકડી લેવો કે સુવિચારણા કોને કહેવી? તો જ્ઞાનીના બોધના સત્પુરુષના વચનના આધાર ઉપર એને યથાર્થ ગ્રહણ સિવાય ઘણું કરી વિચાર ઉદ્ભવ થતો નથી, તો વિચારણા ક્યાંથી થાય? વિચાર ઇઝ અ થોટ અને વિચારણા ઇઝ અ થિંકિંગ પ્રોસેસ। પ્રોસેસમાં આવવું પડશે, પ્રક્રિયામાં દાખલ થવું પડશે, સાધનામાં આવવું પડશે, જીવે આરાધક બનવું પડશે। આરાધક બન્યા સિવાય
આનો અંત નથી. એમાં કે છે, એ ઉપજે જ્યાં સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. આ સુવિચારણાની તાકાત, અજ્ઞાનની નિવૃત્તિ, જ્ઞાનનું પ્રગટીકરણ. અને આ સાહેબ, જ્ઞાન પ્રગટે તો થાય શું? આ જ્ઞાન પ્રગટે તો શું થાય? આની ફલશ્રુતિ શું? આનું પરિણામ શું? અમને સુવિચારણાથી જો જ્ઞાન પ્રગટ થાય તો આ જ્ઞાન પ્રગટવાથી શું ચમત્કાર થાય? તો જે જ્ઞાને ક્ષય મોહ થઈ, બસ તારા મોહનો ક્ષય થઈ જાય. આ મૂળ વસ્તુ સમજાય છે કૃપાળુ દેવી. આ એક મોહનીય કર્મ, એક મોહનીયનું બળવત્તરપણું, એક મોહનીયના કારણે જીવનું કેવળ જ્ઞાન રોકાય છે, એક મોહનીયના કારણે અનેક પ્રકારના જુદા જુદા માર્ગના સાધકો ક્યાં ક્યાં જઈને નીચે પછડાયા છે. મોહનીયનું સ્વરૂપ વંચનાત્મક છે, ડિસેપ્ટિવ છે, જીવને બહુ છેતરે છે. વેદિનીયનું સ્વરૂપ દેખાય છે, પુણ્યનો ઉદય દેખાય, પાપનો ઉદય દેખાય, શરીરની સાતા દેખાય, શરીરની અસાતા દેખાય. પણ મોહનીય ક્રોધ બહારથી ભગવાન કે દેખાય, પણ માન કેવું છુપવું, લોભ કેવો છુપો, આ બધી મોહનીયની પ્રકૃતિ છે. મોહનીયની આ બધી પ્રકૃતિ છે, ક્રોધ માન માયા લોભ અને નો કસાય, રતિ અરતિ, ભય શોક જુગુપ્સા અને ત્રણ પ્રકારના વેદ, આ મોહનીયની પ્રકૃતિ છે બધી. આ મોહનીયનો ક્ષય થાય જ્યાં સુવિચારણા ઉપજે ત્યાં નિજ જ્ઞાન પ્રગટે. સુવિચારણા ઉપજે, સમજાય છે? આ ઉપજે અને પ્રગટે. જ્યાં સુવિચારણા ઉપજે ત્યાં નિજ જ્ઞાન પ્રગટે અને મોહ ક્ષય થાય અને પામે નિર્વાણ. ઉપજે, પ્રગટે, નાશ પામે એટલે ક્ષીણ થાય, ક્ષય થાય અને પામે. શું પામે? નિર્વાણ. કર વિચાર તો પામ, શું પામ? નિર્વાણ. પામે પદ નિર્વાણ. નિર્વાણ, વાણ એટલે શરીર. હવે જે આત્માને શરીર ધારણ કરવાપણું હવે પછી રહેતું નથી, આ શરીર છે એટલું જ. આ છૂટું કે જગતની અંદર શરીર વર્ગણાના એક પણ પૂદગળ પરમાણુની હવે સ્પર્શના આ જીવને થવાની કોઈ સંભાવના નથી, એનો જ્યારે નિશ્ચય અધિકાર વર્તે, આવો જ્યારે જ્ઞાન આવી જાય, આવું ભાન થાય, આવી અનુભૂતિ થાય. ભગવાને તો આ શબ્દ મૂક્યો છે અધ્યાત્મ માર્ગની અંદર, આપણને આનો ક્યાંય જોટો જડતો નથી. ભગવાને કહ્યું છે, કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. ભગવાન કે દેહ છતાં નિર્વાણ, ઓલું તો મુવા પછી સ્વર્ગે જવાય, મૈરા વિના ન જવાય. આ કે જીવતા તને નિર્વાણ, સ્વર્ગની ક્યાં માંડસ, મોક્ષ પદ જીવતા જીવ, દેહ છતાં નિર્વાણ. અહીં સુધી અધ્યાત્મ માર્ગની અંદર આ જૈન દર્શનની વિશેષતા છે. અરિહંતનો આ એક આપણને એક ઉત્કૃષ્ટ જીવનનો આદર્શ એક પદ છે, અરિહંત પદ, દેહ છતાં નિર્વાણ. અહીંયા છાતી ઠોકીને કહી શકે ભગવાનને, લાખ વર્ષનું પૂર્વનું આયુષ્યનો બંધ કેમ બાકી ન હોય, તો પણ હવે ભગવાન નિર્વાણ અવસ્થાને પામ્યા છે. દેહ છતાં નિર્વાણ, જ્યાં કેવળ જ્ઞાન પ્રગટ થયું ત્યાં નિર્વાણ થયું. હવે જગતના કોઈ પૂદગલ પરમાણુની કોઈ તાકાત, ક્ષમતા, સમર્થતા નથી કે ભગવાનના આત્માની આસપાસ દેહરૂપે આવી શકે, દેહ ધારણ થાય એવી કોઈ સંભાવના નથી. એ વિદ્યમાન છતાં, આ શરીરનું, આ દેહનું વિદ્યમાનપણું છતાં નિર્વાણની સચોટ ખાતરી આ વિતરાગ દર્શન સિવાય નથી. બધે મરી જાઓ પછી ખબર પડશે પછી શું થયું, ઈ ઉપરવાળા પરમાત્મા સાચવે, પરમાત્મા કરશે, ઈશ્વરની કલ્પના છે, ક્યાંક જ્યોતથી જ્યોત મળવાની કલ્પના, જે બધું છે. પણ બધાને આ કલ્પના બધી મૈરા પછીની છે. આ મૈરા પહેલા હજી હું જીવતો જીવ છું, હજી 40-50 વર્ષ જીવીશ કદાચ, તોય તોય કે નિર્વાણ થઈ ગયું. આવી સંકલ્પના તે અરિહંત પદની જે કાંઈ વિચારણા છે એ સંકલ્પના જૈન દર્શન સિવાય અરિહંત પદ ક્યાંય જોવા નથી મળતું. કે આવાગમનનું કારણ વયો ગયું, પરિભ્રમણનો હેતુ વયો ગયો, અજ્ઞાનની નિવૃત્તિ થઈ ગઈ, કેવળ જ્ઞાન પ્રગટ્યું, કેવળ જ્ઞાન એ સિવાય કશું જ નહીં, અજ્ઞાનનો અંશ નથી, પૂર્ણ વિતરાગ રાગ દ્વેષનો નથી, તો કે છે કઈ ચોક્કસ કહી શકાય કે આ નિર્વાણ થઈ ગયું. હવે કોઈ દેહ ધારણ કરવા પણ છે જ નહીં, હવે કોઈ સંસાર નથી, હવે કોઈ એને કોઈ પરિભ્રમણ નથી, આ એના ભવચક્રનો અંત આવી ગયો. દેહ છતાં વિદ્યમાનતા એ કહી શકાય એવી સ્થિતિ આ અરિહંત પદ. એથી આગળ ચમત્કાર આ કાળમાં બની ગયો, હુંડા અવસર્પિણી કાળની અંદર, કે અહીં સુધી તો બધું જ ગતાનું ગત પરંપરાગત સાંભળ્યું, પણ એમાંથી એક પુરુષે આવીને કીધું કે અમારે એક દેહ ધારણ કરવો પડશે, પણ પછી તો નિર્માણ જ છે. બોલો, કેવળ જ્ઞાન થયું હોય પુરુષ કે એને માટેની બધી શ્રદ્ધા છે કે કેવળ જ્ઞાનની પ્રાપ્તિ થઈ ગઈ, ચાર ઘાતી કર્મ વયા ગયા, હવે નિર્માણ. અરે કેવળ જ્ઞાન લગભગની ભૂમિકાએ પહોંચેલો પુરુષ એમ કહીને જાય છે જગતના જીવોને પોતાની ઓળખાણ આપીને કે જોજો, કાલ વાત કરી હતી ને આ સુપર સ્પેશિયાલિસ્ટની, આ સુપ્રીમોની દશા જરા ધ્યાનમાં રાખજો. અમે એક દેહ ધારણ કરશું એટલે જે નિર્વાણનો શબ્દ જે છે આપણો વિતરાગ દર્શનનો, એ ભલે અત્યારે અમે કહી શકતા નથી, અમે અમારા કર્મને જોઈશું, કેમ કે કર્મને જુએ છે. માથે ઘણો બોજો રહ્યો હતો, અલ્પકાળમાં વિધિ લેવો હતો, ખૂબ બળવાનપણે વેદવાનો પ્રયત્ન કર્યો, પ્રગટના કરતા આ પગે નિકાચિત થાક ગ્રહણ કર્યો. સારું આવ્યું છે ને શરીર, આ કામ નો આપ્યું. આત્મબળની ન્યૂનતા નથી, આત્મબળની ન્યૂનતા નથી. ઓહો પ્રભુ, પુરુષાર્થ માટે અવકાશ મનુષ્ય દેહ સિવાય થાય નહીં મોક્ષ. આવો અવકાશમાં કંઈક એવું આવ્યું કર્મનો કોઈ બંધ વિચિત્ર આવીને, પણ તે જ્ઞાનમાં દેખાઈ જાય છે. એટલે કીધું કે કાંઈ વાંધો નહીં, એક દેહ, એ દેહ બંધનો હેતુ નથી. અબંધક દેહ ધારણ કરવો આવું કે નિર્માણ તો કીધું કે કેવળ જ્ઞાન થાય બરોબર, પણ દેહ છાય છતાંય અબંધક રહે, આ તો કોઈ અજબ ગજબનું આ વિજ્ઞાન છે. અને અજબ ગજબની ચમત્કૃતિ છે, આના ઉપર જો આપણે વિચાર લગાવીએ તો આપણને આનો પાર ન પામી શકાય ને, ત્યારે ખ્યાલ આવે કે કયા પુરુષના શરણે આપણે બેઠા છે. કે કેવળ જ્ઞાની કહી ગયા કે અમને હવે ભાવ નથી, એ તો સમજાણું અમને, એમાં અમને કઈ હોય હવે અમને શંકા નથી લેશ માત્ર. પણ દેહ ધારે કહી જાય કે દેહ ધારણ કરવો છે છતાંય નિર્વાણ છે, અને એક જ, એમાં પછી બીજો નથી પાછો, આમાં સંખ્યા આપીને જાય અમને, અને અમારા કર્મનો બંધ અવશેષ ભોગવવો અવશેષ રહે, તેથી એક દેહ ધારણ કરશો. આમ તો પ્રક્રિયા આ જ થઈ છે, કર્મના નાશની થઈ છે, પ્રક્રિયા તો આ જ છે, પણ એમાં આ દેહ કામ ન કર્યો તો અનધર દેહ ઇઝ નથિંગ બટ ધ એક્સટેન્શન ઓફ ધીસ બોડી. એટલે આમાં જ નિર્માણ છે હવે, એમાં પછી ઓલો છે એ તો ઇટ ઇઝ મિયર એક્સટેન્શન છે, તો આમાં જ, પણ આમાં આ કંઈક કામ ન કરી શક્યું. અને અઘાતી ઉપર જ્ઞાનીનો કોઈ દી લક્ષ ન હોય, જ્ઞાની અઘાતીને ન વળગે, એનું યોગ બળી ક્યાંય ન વાપરે અઘાતીમાં. કોઈ જ્ઞાની પોતાની વેદનાને ક્ષય કરવા માટે લબ્ધિના ચમત્કાર ન કરે. સમજવું જોયું કે કેટલી સમર્થ તાકાત એની હશે, પણ એની નજર અઘાતી ઉપર નથી, ઘાતી ઉપર છે. એટલે કે એક કદાચ આવી મળી જાય, કદાચ આવું દેહ, એક દેહ આવે તો એનો કોઈ બીજો ઠીક છે આવશે, ઈચ્છા છે બહુ અમારે ઉતાવળે જવાની, પણ કદાચ કાળબળને કારણે, કદાચ કોઈ એવી ભવ્યતાને કારણે, કોઈ નિયતિ આ કોઈના જ્ઞાનમાં નથી. આ બધા જૈન દર્શનના અમુક શબ્દો તો આપણે સમજીને ચાલવા પડે, હશે તો પણ એનો વિશ્વાસ, એની શ્રદ્ધા, એનો રણકો, અંદરનો રણકાર અને અંદરનો ભણકાર કે પ્રભુ કયો દેહ ક્યાં ધારણ કરો, કેવી પ્રકારનો હોય, દેહના સંયોગો ક્યાં, એની સાથે કઈ પ્રકૃતિ જોડાઈને આવે, શરીર હેરે કર્મ સિવાય બીજું શું આવે, એમાંથી પણ તમે એમ કહો છો કે આ બાકી રહેલાનો ક્ષય થાય, બાકી નવા આવે નહીં હોય, એમાં એમાં આ કર્મનો આત્મા કર્મનો વ્યવસાય ન કરે, કર્મ પુદગળ ગ્રહે નહીં, ગ્રહેલાનો નાશ થાય એમાં જ દેહનો ઉપયોગ થાય, આવું આ દેહમાં બેઠા બેઠા કહી દો તમે. કેવળ જ્ઞાન થયા પછી આ દેહમાં બેઠા બેઠા કહેવાય નિર્વાણ, પણ કેવળ જ્ઞાનની પ્રાપ્તિની સમીપ હોવા છતાં કોઈ એવો સાધક આ ભરત ક્ષેત્રના વિશે આ કાળમાં આપણને આ કે અમે વિદ્યમાન છીએ અને એક દેહ અમારે ધારણ કરવાનો છે, પણ છતાંય અમારો આ નિર્વાણ છે, કેમ કે એકથી બીજો નથી. આ એકાવતારી પણું, આ નિશ્ચયાત્મક સ્વરૂપનું અને આવી શ્રદ્ધા પ્રતીતિમાં આ પુરુષની દશા કઈ એને કીધું આપણને. આ પુરુષની જ્ઞાનની કઈ મર્યાદા, કેવું જ્ઞાન, ત્યારે લાગે ને કે આપણે એમાં ઉણા ઉતરી છે. પ્રભુ, અમે તમને માપવાના પ્રયત્ન કરશું ત્યાં સુધી અમે તમને ઓળખી નહીં શકીએ. જેથી તમને પામવાના પ્રયત્ન કરશું તેથી અમારો માર્ગ સરળ થશે. ભગવાને એમ કીધું કે તું અમને પામ તો તું તારી જાતને પામીશ. કર વિચાર તો પામ, એમાં અમને નહીં પામ, પણ તું કોને પામીશ? શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ. બીજું કહીએ કે તું સ્વયં જ્યોતિ સુખધામ, એ તું છો અનંત દર્શન જ્ઞાન તું. અમે છીએ એમ આવીને કે આપણને કહેવાની જરૂર નથી, તું છો અનંત જ્ઞાન. ભાઈ અમે જ અનંત દર્શન છીએ એમ વાતી ત્યાં ગૌણતા છે, કેમ કે અહીંયા કેવું છે કે કર વિચાર તો પામ. આ તું તને પામ, તું તને પામ, એટલા માટે આ વિચારનું સાધનાનું સૂત્ર છે કે જ્યાં પ્રગટે સુવિચારણા ત્યાં પ્રગટે નિજ જ્ઞાન. જે જ્ઞાને ક્ષય મોહ થઈ પામે પદ નિર્માણ. એક એક વાત, આ મોહનીય કર્મ, એનું બળવત્તરપણું, એનો 70 કડાકડીનો સાગરોપમનો ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ બંધ, એની તોલે 8 કર્મમાં એકેય ન આવે એવું, અને છતાંય ભગવાન કે એને નાશ કરવું સહેલું, અને લક્ષ આત્માર્થી જીવોએ એના ઉપર જ કરવાનો, અને જીવ વેદની એનો લક્ષ કરીને બેઠો છે. જીવના લક્ષમાં વેદનીયના ઉપશમ અને વેદનીયનું પરીક્ષણ અને વેદનીયનો નાશ જ છે. અને વેદનીય શરીર સાથે દેહ સાથે જોડાયેલું છે એટલે દેહાધ્યાસ છે, એટલે વેદનીય ઉપર લક્ષ છે. પ્રતિકૂળતા ક્યાં આવે? સાતા અસાતા શરીર વિના ક્યાં આવે? શરીર ન હોય તો આત્માને સત્તા અસાતા કોણ કરે? એટલે પ્રભુએ કહ્યું કે દેહ એ તો વેદનાની મૂર્તિ છે, એટલે વેદનીય સાતા ને અસાતા. આ જીવનો લક્ષ જાણે અજાણે ધર્મક્રિયામાં, તપશ્ચર્યામાં, અનેક પ્રકારના અનુષ્ઠાનની અંદર, અનેક પ્રકારના ભક્તિના સાધનોમાં લક્ષ મોહનીય ઉપર જવાની બદલે લક્ષ વેદનીય ઉપર છે. અને એ વેદનીયમાં પ્રભુ મારું ભલું થાઓ, મારા દીકરાનું ભલું થાઓ, મારી પત્નીનું ભલું થાઓ, મારા છોકરાનું ભલું થાઓ, આનો સંસાર ચાલો સારો ચાલે, આનો સંસાર સારો ચાલે, આના ધંધામાં બરકત આવે, આ છોકરાને એડમિશન મળી જાય, આ મોટાને જલ્દી વિસા મળી જાય, આ વહુને સુખી થાય, અનેક પ્રકારના આપણી કાંઈ તૃષ્ણા અનંત છે, લક્ષ વેદનીય ઉપર છે. બધી ધર્મક્રિયાનું કેન્દ્ર વેદનીય બની ગયું છે. ખબર નથી કે ભાઈ તું આ ઘાતી કર્મ છે. લક્ષ મોહનીય ઉપર મોક્ષ મોહનીય તૂટે એટલે તારા જ્ઞાનાવરણીય દર્શનાવરણીના અંતરાય તૂટી જવાના. ચાર ઘાતી ભલે પડાર્યા. જેને જન્મવું નથી ચતુર્થ કાળમાં દુર્લભ, એ કે છે એને તો અને કોઈ પણ કાળે જન્મવાની ઈચ્છાને રૂંધી છે, અને છતાં પુરુષાર્થની અંદર એક દેહ ધારણ કરવાનું કદાચ આવી ગયું. આવી પ્રબળ ઈચ્છાવાળા પુરુષને તો પણ કે છે કઈ વાંધો નહીં હો, અમે એક દેહ ધારણ કરવાના છે. તો વળી જગતના જીવોને થાય કે મારો ભગવાનને પણ આ નિર્વાણ પ્રાપ્ત ન થયું? તો એણે કીધું કે તમે જે નિર્વાણ સમજ્યા છો એ પ્રાપ્ત થઈ ગયું છે. ઇટ્સ અ ક્વેશ્ચન ઓફ ઓનલી વન સ્ટેજ એક્સટેન્શન, એક દેહ ધારણ કરીશું. પણ આ વસ્તુ આ વિદ્યમાનપણામાં કેવી? આ ભગવાનની જે આપણે ઓળખવા માટે પ્રયત્ન કરવો છે ને, સત્પુરુષને યોગ ઘણીવાર થયો છે, ઓળખાણ થયું નથી. સત્પુરુષનો યોગ ઘણીવાર થયો છે, ઓળખાણ થયું નથી. આપણે ઓળખાણ કરવું છે. અને એવા પુરુષનો યોગ થયો છે કે જેનું ઓળખાણ સામાન્યપણે થાય એમ સામાન્ય રીતે ન થાય. બીજારા જે કંઈ સત્પુરુષને માપમાં ન લઈ એનાથી આ પુરુષનું ઓળખાણ નહીં.